શ્રી પ્રવચન સાર ગાથા 95 અને 96 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 53.
કાપડ છે એના તાણા વાણા એના તાર ને જોવામાં હવે કાચ આવે છે. હાથથી ઘણા કાપડ ને જોઈ શકે છે કે આ કાપડ કેવું છે. આમ તો એ તાણા વાણા એ પર્યાયના સ્થાનમાં છે ને એ દ્વારા કાપડ લક્ષિત થાય છે, કેવું કાપડ છે એમ જણાય છે. પરંતુ તેને તે તંતુઓની સાથે સ્વરૂપ ભેદ નથી, પણ એ તાણા વાણા સાથે કાપડ ને સ્વરૂપ ભેદ નથી, કેમ કે એ તાણા વાણા થઈને જ કાપડ છે. પછી એને એની સાથે કોઈ સ્વરૂપ ભેદ છે? સ્વરૂપ થી જ કાપડ એવું છે એટલે તાણા વાણા નું બનેલું. એક ઊભા તાર ને એક આડા તાર, એને તાણા વાણા કહેવામાં આવે છે. એ રીતે એનું જે સ્વરૂપ છે તંતુઓ થી કાપડ નું બનેલું, તેની સાથે એને સ્વરૂપ ભેદ હોય શકે? તેવી જ રીતે તેજ દ્રવ્ય પણ આયાત વિશેષો સ્વરૂપ પર્યાયો વડે લક્ષિત થાય, તેવી જ રીતે તેજ દ્રવ્ય એટલે દ્રવ્ય આયાત વિશેષો એટલે એના પર્યાયો દ્વારા જણાય છે. અનાદિ અનંત એના બે પર્યાયોનો પ્રવાહ છે, એક પછી એક થતા પર્યાયો તે દ્વારા જે જણાય છે લક્ષિત થાય છે. પરંતુ તેને તે પર્યાયોની સાથે સ્વરૂપ ભેદ એની પર્યાયો થાય છે, કોઈ સ્વરૂપ ભેદ નથી. એની અવસ્થાઓ પદાર્થની અવસ્થાઓ પદાર્થમાં થયા જ કરે, એમાં એ પદાર્થને કોઈ વિરોધ છે? આયત વિશેષો એટલે પર્યાયો, એક પછી એક આવતા વિશેષો એટલે પર્યાયો, એક પછી એક આવતી અવસ્થાઓ એને આયત વિશેષો કહેવામાં આવે છે. આયત એટલે આવતા, ક્રમે થતા એને આયત વિશેષ કહેવામાં આવે છે. પરંતુ તેને તે પર્યાયોની સાથે સ્વરૂપ ભેદ નથી, સ્વરૂપથી જ તેવું છે. દ્રવ્ય છે એ સ્વરૂપથી જ એવું છે કે એમાં પ્રતિ સમયે ક્રમસર એની અવસ્થાઓ થયા કરે. પંચાણું કથા કરી એ રીતે અહીંયા દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ નિરૂપણ કર્યું. અન્ય જ્ઞાનમાં પદાર્થ જ્ઞેય સ્વરૂપ છે, અહીંયા જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનનો અધિકાર છે ને, પ્રાણો ગાથાથી આચાર્ય ભગવાને જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન શરૂ કર્યું. તો સમ્ય જ્ઞાનમાં જ્ઞેયરૂપ જે પદાર્થ છે એનું દ્રવ્યગુણ પર્યાયથી અસ્તિત્વ કેવું છે એ આમાં નિરૂપણ કર્યું છે. અથ દ્રવ્યસ્ય સત્તાદિ લક્ષણત્રયમ સૂચયતિ. હવે પહેલી લીટી છે, દ્રવ્યનું સત્તાદિ લક્ષણત્રય, સત્તા વગેરે અથવા ઉત્પાદ ધ્રુવ વગેરે ત્રણ લક્ષણને સૂચવવામાં એની સૂચના કરવામાં આવે છે. અપરિચિત્ત સહાવેણ એટલે અપરિત્યક્ત નહીં પણ અપરિત્યક્ત, છોડ્યા વિના ત્યાગ કર્યા વિના સ્વભાવમ, સ્વભાવને ત્યાગ કર્યા વિના અસ્તિત્વેન અપરિત્યક્ત સ્વભાવમ અસ્તિત્વેન સહ અભિન્નમ, એનો બીજો અર્થ કર્યો, બીજો શબ્દાર્થ છે, વિકાર છે. અપરિચિત સ્વભાવમ અસ્તિત્વેન સહ અભિન્નમ, પોતાના સ્વભાવને એટલે અસ્તિત્વને છોડ્યા વિના કેવું છે? સહ અભિન્ન છે, પોતે પોતાના સ્વભાવથી અભિન્ન છે. દ્રવ્ય પોતાના અસ્તિત્વને છોડતું નથી એટલે કે પોતાના અસ્તિત્વ સ્વભાવથી તે અભિન્ન છે, જરા પણ ભિન્ન નથી. જો દ્રવ પોતાના અસ્તિત્વ સ્વભાવથી ભિન્ન હોય તો દ્રવ નું અસ્તિત્વ રહેતું નથી. કયા અસ્તિત્વ થી દ્રવ હોય, કોઈ અસ્તિત્વ થી દ્રવ હોવાનો સવાલ રહેતો નથી. દ્રવ હોય એમ કેવું ને એનું અસ્તિત્વ ભિન્ન હોય એમ કેવું, એ વાતને મેળ રહેતો. અપરિચિત સ્વભાવમ અસ્તિત્વેન સ્વભિન્નમ, પોતાના સ્વભાવ રૂપ અસ્તિત્વ થી પોતે અભિન્ન છે અથવા અપરિત્યક્ત સ્વરૂપ છે. અભિન્ન છે એનો અર્થ જ અપરિત્યક્ત સ્વરૂપ છે. પોતાના અસ્તિત્વ સ્વભાવને દ્રવ છોડતો નથી, અભિન્ન જ રહે છે. ઉત્પાદ વૈભવયુક્ત સંયુતમ, ઉત્પાદ વ્યય ધ્રવ્ય હે સંયુક્તમ, ઉત્પાદ ધ્રુવ દ્વારા તે સંયુક્ત છે, અથવા ઉત્પાદ ધ્રુવ થી સહિત છે. બહુ સાદી ભાષામાં દ્રવ છે એ ઉત્પાદ ધ્રુવ સહિત જ છે, પોતાના અસ્તિત્વ સ્વભાવથી અભિન્ન છે અને ઉત્પાદ ધ્રુવ થી અભિન્ન છે, ઉત્પાદ ધ્રુવ થી સહિત છે. ગુણવમ ચ સપજ્જાયમ, ગુણવત પર્યાય સહિતમ, અને ગુણ અને પર્યાયથી પણ એ સહિત છે. ઇથંભૂતમ સત્તાદિ લક્ષણત્રય સંયુક્તમ, આ પ્રકારે તે સત્તા વગેરે લક્ષણત્રયથી સહિત છે. એના ત્રણ લક્ષણ છે, એથી સહિત છે. ઉત્પાદ ધ્રુવ એના ત્રણ લક્ષણ થી સહિત છે. તમ દમમ ચેતી ઉચ્ચંતિ, તેને ભગવાને દ્રવ્ય ભાખ્યું છે. તદ્દ્રવ્યમિતિ બ્રુવંતિ સર્વજ્ઞાઃ, સર્વજ્ઞ પરમાત્મા હે એને દ્રવ્ય કહ્યું છે. બ્રુવંતિ એટલે કહ્યું છે, સર્વજ્ઞ પરમાત્માએ તેને દ્રવ્ય ભાખ્યું છે. દ્રવ કોને કહેવું એની આ વાત છે. જૈન દર્શનમાં વસ્તુના સ્વરૂપના નિરૂપણનો આ મૂળભૂત સિદ્ધાંત છે. પદાર્થનું આ પ્રકારે સ્વરૂપ નિરૂપણ જૈન દર્શન સિવાય ક્યાંય જોવામાં આવતું નથી. વર્તમાનમાં બીજા જે જૈનના સંપ્રદાયો છે એમાં તો વસ્તુના સ્વરૂપની દ્રવ્યની આ પ્રકારે ચર્ચા જ જાણે સાંભળવામાં આવતી છે. ક્યાંય ચર્ચા કે દ્રવ્ય કોને કહેવું, દીક્ષા લીધી હોય એને જો અભ્યાસ ન હોય તો વાણી આવતો વેપાર માંથી નવરા થાય હું નથી, એને તો પત્તો જ થાય. કેટલું કામ છે માથે, કેટલું કામ માથે. ભૂમિતિ બ્રુવંતી સર્વજ્ઞા, સર્વજ્ઞ પરમાત્મા હોય, સર્વજ્ઞ બહુવચન લીધું છે. જેટલા કોઈ અનંત સર્વજ્ઞો થયા તેમણે બધાએ આ પ્રકારે દ્રવ્યના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે કે પોતાના અસ્તિત્વ સ્વરૂપ અસ્તિત્વને છોડ્યા વિના અભિન્ન અસ્તિત્વમાં દ્રવ્યગુણ પર્યાયને ઉત્પાદવી ધ્રુવથી લક્ષિત થાય છે. ગુણ પર્યાયને ઉત્પાદવીથી લક્ષિત થાય છે, જણાય છે. ઇદમ દ્રવ્યમ ઉત્પાદવી દ્રવ્ય ગુણ પર્યાય હે ચ સ્વલક્ષ લક્ષણ ભેદે અપિ સતિ સત્તા ભેદમ ન ગચ્છતિ. આ દ્રવ્ય ઉત્પાદ ધ્રુવથી અને ગુણ પર્યાયથી લક્ષ લક્ષણ ભેદે અપિ, ઉત્પાદ ધ્રુવ અને ગુણ પર્યાય સાથે આ દ્રવ્યને લક્ષ લક્ષણનો ભેદ હોવા છતાં પણ એમ કેવું છે. લક્ષ લક્ષણ ભેદે અપેક્ષતી, લક્ષણ એ લક્ષણ નો ભેદ હોવા છતાં સત્તા વેદમ નગચ્છતી એને એના અસ્તિત્વથી ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. જે અમૃતચંદ્ર આચાર્ય કહ્યું ને, સ્વરૂપ ભેદ નથી. એ કહે છે કે સત્તા ભેદમ નગચ્છતી, દ્રવ્યગુણ ગુણ પર્યાયની સત્તા જુદી ને દ્રવ્યની સત્તા જુદી, ઉત્પાદવી ધ્રુવની સત્તા જુદી અને દ્રવ્યની સત્તા જુદી, એવું કોઈ એની સત્તા જુદી નથી. એકને લક્ષણ કહો અને બીજાને લક્ષ કહો છો, અને એવો લક્ષ લક્ષણ નો ભેદ કહેવાય છે તો પણ બે વચ્ચે સત્તાનો ભેદ નથી. સત્તા ભેદ ન ગચ્છતિ તરી કિમ કરોતિ, કે સ્વરૂપતયા એવ તથા વિધત્વમ અવલંબતે. એ શબ્દ એમણે પણ વાપર્યો છે, તથા વિધત્વમ અવલંબતે. અહીંયા જે વાપર્યો છે ને અમૃતચંદ્ર આચાર્ય, એ શબ્દ વાપર્યો છે. સ્વરૂપત એવ તથા વિધત્વમ અવલંબતે 172 માં છેલ્લી લીધી છે, એ અનેક જગ્યાએ લીધું છે, ઉપરે છે. તથાવિધ પ્રકારને અવલંબે છે. કોણ તે? એટલે દ્રવ. દ્રવ પોતાના સ્વરૂપથી જ ઉત્પાદ્ય ધ્રુવને અથવા ગુણ પર્યાયને અવલંબીને રહ્યું છે. એટલે ચોખટ કરશે કે તથાવિધત્વ અવલંબતે કો અર્થ. તથા વિધત્વ અવલંબતે એમ કહ્યું કે તથાવિધ પ્રકારને, તે તથા પ્રકારને અવલંબે છે. દ્રવ તથા પ્રકારને અવલંબે છે, વિધ એટલે પ્રકાર, એનો શું અર્થ? એમ પ્રશ્ન ઉઠાવ્યો. આપણે એમ કહ્યું કે સ્વરૂપથી જ તથા વિધત્વ અવલંબતે, સ્વરૂપથી જ તથા પ્રકારે દ્રવ્યને દ્રવ્ય અવલંબે છે. એ તથા પ્રકારને અવલંબવું એનો અર્થ શું? એમ પ્રશ્ન ઉઠાવ્યો છે. ઉત્પાદવે ધ્રુવ સ્વરૂપે અને ગુણ પર્યાય સ્વરૂપે પરિણમે છે શુદ્ધ આત્માની જેમ. શુદ્ધ આત્મવત પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને જેમ. અહીંથી લીધું લ્યો હવે. નહીતર વ્યાખ્યા દ્રવ્યની છે, દ્રવ્યમાં આવી જાય છે. સામાન્ય દ્રવ્યની વ્યાખ્યા છે, દ્રવ્યમાં આવી જાય. દ્રવ્ય કથા અહીંયા આત્માથી ઉપાડ્યું કે શુદ્ધ આત્મવતેવ, જેમ શુદ્ધાત્મા ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપ છે, અથવા આ શુદ્ધાત્મા ગુણ પર્યાય સ્વરૂપ છે પરિણમે છે, અથવા ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપે પરિણમે છે, તે પ્રકારે શુદ્ધાત્માને દ્રષ્ટાંતમાં લીધો, એ રીતે દ્રવ્યનું સ્વરૂપ રહેલું છે. કાલે એની વાત થઈ હતી. ફૂલચંદીનું ટીકા કરેલું છે, એમાં બે ત્રણ ઠેકાણું ભૂલ કરી છે. એમ કરીને લાલુભાઈ કહે કે આપની નજરમાં ક્યાં ભૂલ છે એ બધું આવી જાય. એ બહુ સરસ વાત કરી. આના ઉપરથી યાર એવું શુદ્ધ આત્મવત એવું એમ લીધું ને, વ્યાખ્યા દ્રવ્યની કરી છે, પછી શુદ્ધ આત્માની જેમ એમ કહ્યું. એમ કહીને આના ભાવવારે મેળ ન ખાય ને, એટલે ખબર પડી જાય છે કે ભૂલ લાગે. વાત તો ટૂંકી છે, પણ એની અંદર મર્મ ઘણો છે. અહીંથી ભાવને મેળ ખાતો નથી. શાસ્ત્ર તો શાસ્ત્ર છે, ગમે એને એનો અર્થ કર્યો હોય, ગમે એને એની ટીકા કરી હોય, વિદ્વાન માણસ હોય ને કમલા, એ વિદ્વાને અથવા ભાષાના જાણકાર વ્યક્તિ કોઈ એક્સ વાય ઝેડ ગમે તે હોય, નામથી કઈ મતલબ નથી, તો કે છે અહીંથી ભાવનો મેળ ખાતો નથી એટલે ખ્યાલ આવી જાય છે, ફેર પડે છે. કહેવાનો મતલબ એ છે કે શાસ્ત્રના વાંચનનો પ્રકાર આયા ભાવની સાથે મેળ ખાય એવો એક પેરેલલ લાઈન ચાલતી હોય છે. શાસ્ત્રના કથનને અને આયા ભાવને બરાબર પેરેલલ લાઈન ચાલતી હોય છે. અંતર પડે જરાક એટલે ખબર પડે કે આયા ફેર પડે, એમાંથી એ નીકળે છે. એક્શન હતી, બહુ માર્મિક હતી, વાત તો બહુ ટૂંકી હતી, આપણે ચીણો પણ ફેર હોય તો મિજરમાં આવી જાય. એટલે એમણે એમ કહ્યું કે ભાવની હારે મેળ નથી ખાતો, ખ્યાલ આવે છે કે આમાં ફેર પડે છે આ જગ્યાએ. પછી વિશેષ વિચાર એના ઉપર લંબાય, પણ પેલો ફેર અહીંથી મળી પડે છે. કયા પ્રકારે શાસ્ત્રના અધ્યયનની પદ્ધતિ જ્ઞાનીઓને હોય છે એ એક પ્રકાર છે. ક્યાંયથી વિચારે હોય ભાઈ કે અહીંયા સામાન્ય દ્રવ્યની વ્યાખ્યા છે, સામાન્ય જે દ્રવ્યની મતલબ છે, દ્રવ્યમાં દ્રવ્યનું સ્વરૂપ ઉત્પાદવી ધ્રુવ અને ગુણ પર્યાયુક્ત હોય, ઉત્પાદવી ધ્રુવ યુક્ત હોય અથવા ગુણ પર્યાયુક્ત હોય, તો એવું જે ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપમ અથવા ગુણ પર્યાય સ્વરૂપમ એ રૂપે જે પ્રણમે છે, પરિણમતી એટલે એ રૂપે જે છે એને પરિણમતી પણ કહેવાય છે. પરિણમતી એટલે પર્યાય એમ નહી, શુદ્ધાત્મદેવ કઈથી લીધું છે, આ શુદ્ધાત્માની એનો અર્થ છે કે અહીંયા દ્રવ્યનું જે સ્વરૂપ કહ્યું છે મૂળ સુપ્રકાર આચાર્ય ભગવાન કુંકુંડ આચાર્ય ભગવાન, એ આયા ગુણ પર્યાય સ્વરૂપ અથવા ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપે એના અનુભવમાં છે. શુદ્ધાત્માના અનુભવમાં ગુણ પર્યાયનું સ્વરૂપ અથવા ઉત્પાદવી ધ્રુવનું સ્વરૂપ અનુભવ ગોચર થાય છે. પણ એ પ્રકારે છે દ્રવ્યનું સ્વરૂપ છે, જગતના આનંદા દ્રવ્યનું સ્વરૂપ છે, એ કોઈ દ્રવ્યનો દાણો દાબવા જવો પડતો નથી. અહીંયા એક અનુભવથી જગતના તમામ દ્રવ્યોની શું વૈજ્ઞાનિક સ્થિતિ છે એનું જ્ઞાન થાય છે. કોઈ દ્રવ્યમાં પ્રવેશ કરવો પડતો નથી. જગતના પ્રત્યેક દ્રવ્યનું સ્વરૂપ આવું છે કેમ ખબર પડી, કે આયા સ્વદ્રવ્યનો અનુભવ થયો એટલે ખબર પડી. બસ કોઈ દ્રવ્ય પાસે જવું પડતું નથી કે એનું આમ સ્વરૂપ છે કે નહીં. ચોખા ચીડ્યા એમાંથી એકાદ દાણો દાબવો પડે પછી ખબર પડી જાય કે આ બધા આ રીતે ચડી ગયા છે. આ તો કે છે કે આ જે સ્વદ્રવ નો અનુભવ થયો કે કોઈ દ્રવ્યને જોવા પર જવું પડતું, બધા દ્રવ્ય આમ જ છે જગતના છે એ પદ્ધતિ લીધી છે. તે ઉત્પાદવી ધ્રુવ સ્વરૂપમ ગુણ પર્યાય સ્વરૂપમ છે પરિણમતી શુદ્ધાત્મા વતે એવ શુદ્ધાત્માની જેમ તથા એ તે આ પ્રકારે તે કેવળ જ્ઞાન ઉત્પત્તિ પ્રસ્તાવે શુદ્ધાત્મ રુચિ પરિચ્છિતિ નિશ્ચલ અનુભૂતિ રૂપ કારણ સમયસાર પર્યાયશ વિનાશે સતી. શુદ્ધાત્મોપલંબ વ્યક્તિ રૂપ કાર્ય સમયસાર છે ઉત્પાદ, કારણ સમયસાર છે વ્યસ્ત, તદુભય આધારભૂત પરમાત્મ દ્રવ્યત્વેન દ્રવ્યમ ચ. ક્યાંની વાત લીધી આ દ્રષ્ટાંતમાં, કે જે રત્નત્રયના પરિણામની પરિપૂર્ણતા છે. રત્નત્રય કયા? અને કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ ઉત્પાદ છે. કેવળ જ્ઞાન નો ઉત્પાદ અને રત્નત્રય ની પૂર્ણતા નો વ્યય અને ધ્રુવ પરમાત્મા નું દ્રવ્યપણું એ વાત લીધે છે કે કેવળ જ્ઞાન ઉત્પત્તિ પ્રસ્તાવે જયારે કેવળ જ્ઞાન ની ઉત્પત્તિ નો કાળ છે પ્રથમ સમય પેલું કેવળ જ્ઞાન ની પ્રથમ પર્યાય ત્યારે શુદ્ધાત્મ રુચિ તે સમ્યક દર્શન પોતાના નિજ પરમાત્મ સ્વરૂપ શુદ્ધ આત્મ સ્વરૂપ ની રુચિ તે સમ્યક દર્શન પરિચ્છિતિ તે સમ્યક જ્ઞાન અને નિશ્ચલ અનુભૂતિ તે સમ્યક ચારિત્ર એ રૂપ કારણ સમયસાર પર્યાય છે વિનાશે સતી એ રૂપ જે કારણ સમયસાર છે રત્નત્રય રૂપ એ કારણ સમયસાર છે અને કેવળ જ્ઞાન છે તે કાર્ય સમયસાર છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે કારણ સમયસાર ની પર્યાય છે તેના નાશ ના કાળે તેનો નાશ અને શુદ્ધ આત્મ ઉપલંબ વ્યક્તિરૂપ કાર્ય સમયસાર છે ઉત્પાદ પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ ની પૂર્ણ વ્યક્તિ એવું જે કાર્ય સમયસાર છે તેનો ઉત્પાદ કારણ સમયસાર વ્યસ્ત કારણ સમયસાર નો વ્યસ્ત એટલે વ્યય અને કાર્ય સમયસાર નો ઉત્પાદ એના આધારભૂત જે પરમાત્મ દ્રવ્ય એનું દ્રવ્યપણું એ વ્યય અને ઉત્પાદ ના આધારભૂત જે દ્રવ્યપણું તથા અનંત જ્ઞાન આદિ ગુણાહા અને અહીંથી ગુણ પર્યાયથી લઈએ તો અનંત જ્ઞાન વગેરે ગુણા ગુણો ગતિ માર્ગના વિપક્ષભૂત સિદ્ધ ગતિ ગતિ માર્ગના વગેરેના પ્રતિપક્ષભૂત વિપક્ષભૂત એટલે પ્રતિપક્ષભૂત એવી જે સિદ્ધ ગતિ તે પર્યાય ઇન્દ્રિયો માર્ગના વિપક્ષભૂત અતિન્દ્રિયત્વ આદિ લક્ષણા શુદ્ધ પર્યાય સ્વભાવંતિ ઇતિ જે ઉપર કહ્યું શુદ્ધ આત્મવત એ શુદ્ધ આત્મા આ પ્રકારે લીધો છે કે કારણ સમયસાર નો વ્યય કાર્ય સમયસાર નો ઉત્પાદ અને પરમાત્મા દ્રવ્યના આધારભૂત છે તે ઉત્પાદ વ્યય ને દ્રોહ તેમજ તથા એટલે તેમજ અનંત જ્ઞાન ગુણ તે અનંત જ્ઞાન વગેરે ગુણો અને સિદ્ધાદિ પર્યાય અથવા ઇન્દ્રિય માર્ગનાથી વિપક્ષભૂત અતિન્દ્રિયત્વ એ વગેરે જે પર્યાયનું લક્ષણ છે શુદ્ધ પર્યાયનું એ રીતે ગુણ અને પર્યાય છે ભવંતિ ઇતિ એ રીતે ગુણો અને પર્યાયો છે. શુદ્ધાત્માને આ રીતે ગુણો અને પર્યાયો છે આ રીતે શુદ્ધાત્માને ઉત્પાદિને ધ્રુવ છે દ્રષ્ટાંત લીધો છે જયસેનાચાર્યે દ્રવ્યગુણ પર્યાયનો દ્રષ્ટાંત શુદ્ધાત્મામાં આ રીતે ઉતાર્યો. સમજાવવાની શૈલી છે ને કોઈ પણ દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત લીધો ઉત્કૃષ્ટ બસ બહુ ભાવવાય ટીકા યથા શુદ્ધ સત્તયા સહ અભિન્નમ પરમાત્મ દ્રવ્યમ જેમ શુદ્ધ સત્તા સાથે પરમાત્મ દ્રવ્ય અભિન્ન છે પોતાના પોતાની શુદ્ધ સત્તા સાથે પરમાત્મ દ્રવ્ય અભિન્ન છે જેમ યથા એટલે જેમ શુદ્ધ સત્તા સહ અભિન્નમ પરમાત્મ દ્રવ્યમ પૂર્વોક્ત ઉત્પાદિત દ્રવ્ય ગુણ પર્યાય સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે સતી તૈ સત્તા ભેદમ ન કરોતિ સ્વરૂપત તથા વિધત્વ અવલંબતે. આ ફરી મેં લીધો એ પેલા લીધું હતું ને આયા કે સ્વરૂપતયા એવ તથા વિદ્યત્વમ અવલંબતે, એ ટોટલ માર્યો ફરી સાબિત કરે કે જેમ શુદ્ધ સત્તા સાથે પરમાત્મ દ્રવ્ય અભિન્ન છે તે રીતે પ્રત્યેક દ્રવ્ય પણ પૂર્વે કહેલા ઉત્પાદવી ધ્રુવ અને ગુણ પર્યાય સાથે સંજ્ઞા એટલે નામ, લક્ષણ અને લક્ષ્ય નામથી ભેદ છે. કેમ કે દ્રવ્યનું નામ જુદું, ઉત્પાદનું નામ જુદું, વ્યયનું નામ જુદું, ધ્રુવનું નામ જુદું, ગુણનું નામ જુદું, પર્યાયનું નામ જુદું. નામ ભેદ છે, લક્ષણ ભેદ છે, લક્ષાલક્ષણ ભેદ છે, પ્રયોજન ભેદ પણ છે. આનું પ્રયોજન જુદું છે, આનું પ્રયોજન જુદું છે, પ્રત્યેકનું પ્રયોજન જુદું છે જુદા જુદા લક્ષણનું. એમ સંજ્ઞા લક્ષણ પ્રયોજન ભેદે અપી સતી, પ્રયોજન ભેદ પણ છે. આનું પ્રયોજન જુદું છે, આનું પ્રયોજન જુદું છે, પ્રત્યેકનું પ્રયોજન જુદું છે જુદા જુદા લક્ષણનું. એમ સંજ્ઞા લક્ષણ પ્રયોજન ભેદે અપી સતી, ભેદો આ છતાં પણ તઈ હૈ સહ, તેઓની સાથે સત્તા ભેદ ન કરો તે જરા પણ સત્તાનો ભેદ નથી. એક દ્રવ્યના અસ્તિત્વમાં એ બધા રહેલા છે, અભેદ અસ્તિત્વના એ અપેક્ષિત ભંગો છે. એમ કહ્યું એને સત્તાનો ભંગ છે, સ્વરૂપ તો એવ, કેમ કે સ્વરૂપ થી જે તથા પ્રકારે અવલંબાયેલું છે, દ્રવ્ય સ્વરૂપ થી એ રીતે અવલંબેલું છે. આમ કઈ રીતે છે કે દ્રવ્યના અવલંબને ગુણ પર્યાયો છે અને ગુણ પર્યાયના અવલંબને દ્રવ્ય છે. આવશે જે વળી પાછું કે તથા વિધત્વમ કો અર્થ તથા વિધત્વમ અવલંબતે કો અર્થ એમ છે પેલા તથા વિધત્વમ અવલંબતે તથા પ્રકારે અવલંબે છે એનો શું અર્થ છે? અહીંયા ફક્ત તથા વિધત્વમ કો અર્થ એટલો પ્રશ્ન ઉપાડે છે. તથા પ્રકારનો શું અર્થ છે? તથા પ્રકારે અવલંબે છે એનો શું અર્થ છે? એનો અર્થ ચોખ્ખો કર્યો કે એની સત્તામાં, દ્રવ્યની સત્તામાં ગુણ પર્યાય અથવા ઉત્પાદ ગઈ ધ્રુવ એ સ્વરૂપથી દ્રવ્યું છે, એ સહિત જ છે, એ તથા પ્રકારના અવલંબનનો અર્થ છે. હવે તથા પ્રકારનો શું અર્થ છે એમ પાછું પૂછ્યું. અવલંબવાની મુખ્યતાથી પૂછું, અહીંયા પ્રકારને મુખ્યતાથી પૂછે છે કે તથા વિધત્વ કો અર્થ કે ઉત્પાદ ધ્રુવ ગુણ પર્યાય સ્વરૂપે ન પરિણમતી તથા સર્વદ્રવ્યાણી સ્વકીય સ્વકીય યથોચિત ઉત્પાદ ભવ્ય તથા એવ ગુણ પર્યાય છો. તો યદ્યપિ સંજ્ઞાલક્ષણ પ્રયોજન આદિ ભેદ આદિભિ ભેદમ કુર્વંતી તથાપિ સત્તા સ્વરૂપેણ ભેદમ ન કુર્વંતી સ્વભાવત એવ તથા વિધત્વમ અવલંબતે. પાછું ફરી પૂછે તથા વિધત્વનો અર્થ, તથા વિધનો અર્થ શું છે? તે પ્રકારનો અર્થ શું છે કે ઉત્પાદ ધ્રુવ અને ગુણ પર્યાય સ્વરૂપે પરિણમે છે એટલે એ રૂપે છે, ઉત્પાદ ધ્રુવ સ્વરૂપે અને ગુણ પર્યાય સ્વરૂપે છે, પરિણમતી એટલે છે. તથા તે જ પ્રકારે સર્વ દ્રવ્યો સ્વકીય સ્વકીય પોતપોતાના યથોચિત એટલે જેવું પોતાનો સ્વભાવ છે એવો જળ જળ રૂપે અને ચેતન ચેતન રૂપે, રૂપી દ્રવ રૂપી રૂપે અને અરૂપી દ્રવ અરૂપી રૂપે, સ્વકીય સ્વકીય યથોચિત પોતાને યોગ્ય, યથોચિત એટલે પોતાને યોગ્ય, યથોચિત ઉત્પાદ વ્યય અને ધ્રુવ તેમજ ગુણ અને પર્યાય સાથે, જો કે સમના લક્ષણ પ્રયોજન સાધનથી પ્રયોજન દ્વારા ભેદ કરે છે, ભેદમ કુર્વંતી લીધું છે, ભેદે અપી, ભેદ છે તો પણ, અહીંયા ભેદ કરે છે તો પણ, ભેદ પડે છે તો પણ, સત્તા સ્વરૂપે ભેદમ ન કુર્વંતી, સત્તા સ્વરૂપ થી ક્યાંય ભેદ થતો નથી, એટલે સત્તાની અપેક્ષા એ કોઈ ભેદ એનામાં નથી. સ્વભાવ તો એવો, સ્વભાવથી ઉપર લીધું છે, સ્વરૂપ તો એવો, અહીંયા સ્વભાવ તો એવો તથા વિધત્વ અવલંબતે, સ્વભાવથી જ દ્રવ તે પ્રકારે અવલંબીને રહેલું. અવલંબતે શબ્દ છે એ થોડો અનુભવ પ્રધાનતાને, અનુભવ પ્રધાનતાને સૂચવે છે. તારા અનુભવમાં તું કોને અવલંબે છો? જો દ્રવ્યનું સ્વરૂપ અભિન્ન સત્તા એ પોતાના જ ગુણ પર્યાય ને અથવા પોતાના જ ઉત્પાદન દ્રવ્યને અવલંબે છે, તો તને ઉપયોગમાં પરનું અવલંબન છે એ મિથ્યા છે. કેમ કે એના અવલંબે છે એ દ્રવ્યો, એના ઉત્પાદિત ધ્રુવના અવલંબે છે, તારું દ્રવ્ય તારા ઉત્પાદિત ધ્રુવના અવલંબે, આમાં મસ્ત નીકળે છે. વિજ્ઞાન થાય છે કે નહીં? જયારે વિશ્વનું પ્રત્યેક દ્રવ્ય પોતાના ઉત્પાદિત ધ્રુવને અવલંબે છે, એનો અર્થ એમ થયો આત્મા પણ પોતાના જ ઉત્પાદિત ધ્રુવને અવલંબે છે. એ સિવાય એ જ્ઞાનમાં નિરૂપ થતા કોઈ દ્રવ્યને આ ગુણ પર્યાયને કે ઉત્પાદિત ધ્રુવને અવલંબું, એવું જ પદાર્થનું અનાદિ અનંત સ્વરૂપ છે. એ જ્ઞાન છે એ પરાલંબનથી, આવું જે પદાર્થનું જ્ઞાન છે, દ્રવ્યનું જ્ઞાન છે, એ પરાલંબનથી સહજ ઉપયોગને નિવૃત્ત કરે છે. દ્રવ્યાનુયોગ છે એ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાન નું કારણ છે એમ કીધું. ઉપયોગની પરથી નિવૃત્તિનું કારણ છે તો નાસ્તિથી ગયો, અને ઉપયોગ સ્વની પ્રવૃત્તિમાં આવે એ અસ્તિથી જવાય, તો ત્યાં એમ લીધું કે ટોચની જે આત્માની સ્થિરતા એને શુકલ ધ્યાન કહેવામાં આવે છે. આત્માની જે ટોચની સ્થિરતા, છેલ્લી હદની જે સ્થિરતા, એનું કારણ દ્રવ્યનું યોગ છે. કિંમત આવે તો એની કિંમત જ્ઞાનમાં આવે એવી છે, બાકી કોઈ રીતે એની કિંમત આવે એવું જ્ઞાનનો એ વિષય છે. નિજ સ્વરૂપના જ્ઞાનનો એ વિષય છે. એ રીતે એનું મૂલ્ય થાય છે, બીજી રીતે એનું મૂલ્ય થતું, કોઈ રાગથી એનું મૂલ્ય થતું નથી. પ્રશ્ન નથી એમ કે છે, જ્યાં પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે પ્રત્યેક પદાર્થ એના ઉત્પાદવી ધ્રુવમાં છે, વાત પૂરી થઈ જાય છે. એ તો પછી તારો પદાર્થ તારા ઉત્પાદવી ધ્રુવમાં છે એમ અંતર અવલંબનમાં જણાય છે, અવલંબતે એમ કહે છે ને, એમ કે તારા અંતર અવલંબનમાં એટલે જગતના અનંતા પદાર્થોના ભૂત પોતાના સ્વકીય સ્વકીય તથા વિધત્વ અવલંબતે એનું જ્ઞાન થઈ જાય. આ જ પ્રકારે તથાવિધ એટલે આજ પ્રકારે એનું અવલંબન છે, અહીંથી કહ્યું છે. તથાવિધત્વનીતિ કો અર્થો, તથાવિધનો શું અર્થ કરવા માંગો છો? તથાવિધનો આ અર્થ છે, જેમ આયા અવલંબનમાં પોતાને પોતાના દ્રવ્યગુણ પર્યાય એક સત્તામાં અનુભવાય છે, ઉત્પાદ વેગ અને ધ્રુવ એવા લક્ષણ ભેદથી, સંજ્ઞા ભેદથી, પ્રયોજન ભેદથી ત્રણ ભેદ હોવા છતાં પણ અનુભવમાં અભિન્ન સત્તામાં ભેદ પડતો નથી, એને તથાવિધ અવલંબતે કહેવામાં આવે છે. ભેદ જ પડતો નથી, જ્ઞાન ત્રણ નું થાય અને વિકલ્પ એક નો થાય નહીં, એનું નામ અવલંબન છે. જ્ઞાન દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન જ પેલા ત્યાં થાય છે, એ પેલા સૂક્ષ્મમાં દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થાય છે, એ જ્ઞાન છે ખરેખર. આમ છે એ દ્રવ્યગુણ પર્યાયની કલ્પના છે, પણ દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન છે નહીં. બધું ઘણું આવે ઉદ્દેશમાં, તો ઉપદેશમાં તો એમ કે તારે અભક્ષ ખાવું નહીં, આત્મા ખાઈ શકે છે ત્યારે કીધું ને કે અભક્ષ ન ખાવું. તર્ક કરે છે લોકો કે તમે લોકો તો એમ કહો છો સોનગઢ વાળા કે આત્મા ખાઈ શકતો નથી, પછી અભક્ષ છોડવું અને ભક્ષ ખાવું એ બે વાત ક્યાંથી આવી શાસ્ત્રમાં? આચરણના શાસ્ત્રોમાં આ વાત તો પ્રસિદ્ધ છે કે અભક્ષ જૈન હોય એને અભક્ષ ખવાય નહીં. મર્યાદા કેવી હોય છે એ વાત છે, કે અભક્ષ ખાવાની વૃત્તિ ધર્મી ન હોતી, એટલી વાત છે. એ ખાઈ શકે છે કે નથી ખાઈ શકતો એ પ્રશ્ન જ નથી, પણ વ્યવહારની ભાષામાં બધી વાતો થાય ને. વારંવાર લીધું છે ને એના ઉપર થોડો વિચાર ચાલે છે કે ગુણ પર્યાય દ્રવ્ય ને અવલંબે છે અને દ્રવ્ય ગુણ પર્યાય ને અવલંબે છે, જે આ વિસ્તાર કરશે એ તો એક દ્રવ્યાનુયોગ નો વિષય થયો. આયા તો જે ઉપયોગ છે, જીવનો જે ઉપયોગ છે એ ઉપયોગ સ્વદ્રવ્યનું અવલંબન લે છે, અને ત્યારે એને આવા દ્રવ્યગુણ પર્યાયથી પણ અભિન્ન સત્તાનો એને અનુભવ થાય છે, અથવા અભિન્ન સત્તાના અવલંબને એને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન થાય છે એમ છે. આ તથા વિગતમાં અવલંબતે છે જ્ઞાન કઈ રીતે કરવું, આ પ્રકારે કરવું. એમ છે, થોડી અપેક્ષા એવી છે એમાં કે ઉપયોગ પરગ્રહને અવલંબે છે. આ હું એમ થાય છે એમાં, હું આને જાણું છું, એકાંતે જે પરગ્ની આશ્રિત જ્ઞાન છે ને, તો હું આને જાણું છું, આજ્ઞેયને હું જાણું છું એમાં પરાવલંબન છે, અને સ્વરૂપના અનુભવમાં સ્વાવલંબન છે, એ પોતાનું અવલંબન છે એમ કહેવાય છે. એ અનુભવથી થોડો વિચારવા જેવો વિષય એમ છે કે જીવને જ્યારે પરાવલંબન વર્તે છે ત્યારે એને સ્વાવલંબન નથી. આ તો એટલું કહેવું છે કે તું તારા ઊંધા અનુભવને પણ જરાક જ્ઞાનને પરોવીને જો, એમાં કે આ અવલંબન તે શું ચીજ છે, કે જ્યાં પોતે મહાન સત્તાથી બિરાજમાન હોવા છતાં એક પરાલંબનમાં આખી સત્તાનું જ ઉલ્લંઘન કરે છે. આ તો છે ને આત્માની જે ત્રિકાળી મહાસત્તા છે ચૈતન્ય પ્રભુ, એ ભગવાન સ્વરૂપનું એક પરાલંબનના ઉપયોગમાં આખી સત્તાનું ઉલ્લંઘન કરે છે કે જાણે પોતે છે જ નહીં, છે જ નહીં, એના અસ્તિત્વને જ આખો ચૂકે છે ને. તો એ અવલંબન શું ચીજ છે? એક વખત અવલંબનનો અનુભવ, અવલંબન એટલે અનુભવમાં શું ચીજ છે? તો એ અહીંયા સ્વનું અવલંબન શું ચીજ છે કે જેમાં પર ચીજ છે જ નહીં, એમ આવશે. જ્યાં સ્વાવલંબનમાં આવશે ત્યાં જેને પર તો છે જ નહીં. કેમ કે અહીં તો જ્યાં એક સ્વ અસ્તિત્વમાં તો બીજું અસ્તિત્વ જ નથી. જ્યાં અવલંબનમાં આવ્યો છીએ, સ્વાવલંબનમાં આવ્યો કે જેને પર તો છે જ નહીં, એના ઉપરથી તો આ વાક્ય નીકળ્યું છે. મૂળ તો બ્રહ્મ સત્યમ ને જીવન મિથ્યા અહીંથી નીકળ્યું છે. પછી અર્થ ભલે ગમે એ કરનાર કર્યો, ભૂલ તો બધા દિવ્ય ધ્વનિમાંથી વાક્ય એ વચનો નીકળ્યા છે કે આ છે ને બીજું નથી, જાણે છે જ નહીં એને માટે તો. ફરીને લીધું નહીં તથા વિધુત્વ કોર્થ ઉપર જે પહેલી લીટીમાં લીધું હતું ને, તથા પ્રકારનો શું અર્થ છે કે ઉત્પાદ વ્યય આદિ સ્વરૂપે પરિણમંતી, ઉત્પાદ વ્યય અને ધ્રુવ સ્વરૂપે આદિ એટલે ધ્રુવાદી વ્યય, ઉત્પાદ વ્યય આદિ સ્વરૂપે પરિણમંતી એટલે ઉત્પાદ વ્યય ધ્રુવ રૂપે પરિણમે છે અથવા છે, અથવા હવે વસ્ત્ર દ્રષ્ટાંત લીધું, યથા વસ્ત્ર નિર્મલ પર્યાયણ ઉત્પન્ન મલિન પર્યાયણ વિનષ્ટમ, તદ ઉભય આધારભૂત વસ્ત્ર રૂપેણ ધ્રુવમ અનિશ્વરમ ધ્રુવમ અવિનશ્વરમ, તથા એવ શુક્લ વર્ણાદિ ગુણ ગુણ નવ જીર્ણાદિ પર્યાય સહિતમ, તે ઉત્પાદ ધ્રુવે તથા એવ ગુણ પર્યાયના ભેદે અપી સતિ સત્તારૂપેણ ભેદમ ન કરોતિ. અથવા જેમ વસ્ત્ર નિર્મળ પર્યાયથી ઉત્પન્ન થાય છે, મલિન પર્યાયથી નાશ થાય છે, અને એ બંને પર્યાયને આધારભૂત જે વસ્ત્રરૂપ જે છે ધ્રુવ છે તે અવિનશ્વર છે. એટલે મલિન પર્યાયના કાળમાં પણ વસ્ત્ર ધ્રુવ રૂપે હતું અને મલિન પર્યાયનો વિષયને ચોખ્ખું શુદ્ધ વસ્ત્ર થયું ત્યારે પણ વસ્ત્ર પણ તો એ ધ્રુવ પણે હતું. તથા એ તેમજ શુક્લવર્ણ આદિ ગુણવત્ત એનો જે શુક્લ સફેદાય વગેરે જે એનો ગુણ છે અને નવું જૂનું એ વગેરે એની પર્યાય છે, વસ્ત્ર નવું છે અથવા જૂનું છે એવી જે એની અવસ્થા છે, ધ્રુવથી સહિત પોતાના ગુણ પર્યાયથી સહિત સંજ્ઞા લક્ષણ આદિ, સંજ્ઞા આદિ એટલે સંજ્ઞા લક્ષણ પ્રયોજન એ અભિજ્ઞામાં એ વગેરે એમાં ભેદ હોવા છતાં સત્તારૂપે ભેદમ ન કરવું તે એ વસ્ત્રને આ અસ્તિત્વને કાંઈમાં ભેદ પડતો નથી. એનું જૂનાપણું હોય તો એની સત્તામાં છે, વસ્ત્રનું નવાપણું હોય તો પણ એની સત્તામાં છે અને ધ્રુવ પણ એની સત્તામાં છે. ત્રણેયથી ની એક સત્તા છે, એમાં સત્તાનો ભેદ પડતો નથી. સત્તારૂપે એણે ભેદમ ન કરોતી, સત્તારૂપે એમાં ભેદ પડતો નથી. તરી કેમ કરું તે શું કરે છે? સ્વરૂપ તો એવો ઉત્પાદાદિ રૂપે પરિણમતી, સ્વરૂપથી જે ઉત્પાદાદિ રૂપે પરિણમે છે, તથા સર્વદ્રવ્યાણી ઇતિ અભિપ્રાયઃ, એ જ પ્રકારે તમામ જગતના વિશ્વના પદાર્થો છે, બધા દ્રવ્યો છે, એ આ જ રીતે સ્વરૂપ થી જ ઉત્પાદ આદિ એટલે ઉત્પાદ ધ્રુવ રૂપે છે, પરિણમતી એટલે છે. બધા દ્રવ્યોની ઉત્પાદ ધ્રુવ રૂપે જ અસ્તિત્વની સ્થિતિ છે, એ અજેનો સ્વભાવ છે. કોઈનો જુદો છે એમ છે નહીં. આખા જગતના પદાર્થોનું વિજ્ઞાન આ એક પ્રકારમાં આવી જાય છે. આ સર્વજ્ઞ અનુસારીણી પદ્ધતિ છે. એક વાક્યમાં જગતના તમામ જ્ઞેયને સાંકળી લેવા, આવરી લેવા કે ઉત્પાદ ધ્રુવયુક્તમ. વસ્તુનો જે સત સ્વભાવ, અસ્તિત્વ સ્વભાવ, તે ઉત્પાદ ધ્રુવ સહિત છે અને એ જ દ્રવ્યનું સ્વરૂપ છે. કયા દ્રવ્યનું? કે જગતના પ્રત્યેક દ્રવ્યનું આ સ્વરૂપ છે. પંચાણું ગાથા થઈ, છન્નું ગાથા. હવે અનુક્રમે અસ્તિત્વ બે પ્રકારનું કહે છે, સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ અસ્તિત્વ. સ્વરૂપ અસ્તિત્વ એટલે પ્રત્યેક દ્રવ્યનું પોતપોતાનું ભિન્ન અસ્તિત્વ છે અને સ્વરૂપ અસ્તિત્વ કહેવામાં આવે છે. આગળ જઈ લીધો ને, વસ્તુનો સ્વભાવ, અસ્તિત્વ સ્વભાવ તે વસ્તુનો સ્વભાવ છે. અસ્તિત્વ બે પ્રકારનું છે, સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ અસ્તિત્વ. તેમાં આ સ્વરૂપ અસ્તિત્વનું કથન છે. છન્નું ગાથામાં પ્રત્યેક દ્રવ્યનું જગતમાં ભિન્ન ભિન્ન પ્રથક અસ્તિત્વ છે. ભલે વિશ્વમાં અનંતા પદાર્થો હો તો પણ પ્રત્યેક દ્રવ્યનું પ્રથક ભિન્ન અસ્તિત્વ રહેલું છે અને પોતપોતાનું સ્વરૂપ અસ્તિત્વ કહેવામાં આવે છે. આ છન્નું ગાથાનો વિષય છે. સદભાવો હિ સહાવો, ગુણે સગ પદે ચિત્તે, દવસ સવ કાલમ ઉત્પાદવ ભવતે. પોતાની હૈયાતીને અનુભવવી, વેદવી, એને એનું જાણવું અથવા અનુભવન કહેવામાં આવે છે. અને એ કીધું સર્વકાળે, ત્રણેય કાળે. સર્વકાળે એટલે ત્રણેય કાળે ગુણો, અનંતા જે ગુણો છે, તથા અનેક પ્રકારના જે પોતાના પર્યાયો છે. ચિત્ર એ સ્વક પર્યાય, ગુણમાં ચિત્ર એ ન લીધો, પણ પર્યાયમાં અનેક વિધ પણ જોઈને એને વિચિત્ર કહેવામાં આવે છે. ચિત્ર કહો કે વિચિત્ર કહેવું. અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે, તેમજ ઉત્પાદ વ્યય દ્રવ વડે, દ્રવ્યનું જે અસ્તિત્વ, અસ્તિત્વ એક છે. આ ભલે અનેક હોય, ગુણ અનેક હોય, પર્યાય અનેક હોય, ઉત્પાદ વ્યય ધ્રુવમાં અનેકતા લીધી, તો પણ દ્રવ્યનો જે સ્વભાવ છે સદભાવો હિ સહાવો, આ એક સૂત્ર લીધું છે. સદભાવો હિ સહાવો, સદભાવ એટલે સદભાવ, સદભાવ એટલે હોવાપણાનો ભાવ, એને સદભાવ કહેવામાં આવે છે. મોજુદગી નો ભાવ, હૈયાતી નો ભાવ, અસ્તિત્વ ભાવ, એને સ્વભાવ કહેવામાં આવ્યો છે. અહીંયા દ્રવગુણ પર્યાય ની એક સત્તા છે, એ પ્રકારે વાત છે. દ્રવગુણ પર્યાય ની સત્તા જુદી, એ અપેક્ષા અહીંયા જુદી. જુદી જુદી સત્તા જ નથી, અપેક્ષા એ ચાલે છે. ગુણ પર્યાય થઈને દ્રવ ની સત્તા છે, અથવા ઉત્પાદ વિ ધ્રુવ થઈને એક સત્તા છે. અહીંયા એ વિષય ચાલે છે. એમાં શું છે કે જે વિષય પ્રસ્તુત હોય છે શાસ્ત્ર ની અંદર, એ વિષય ને પ્રસ્તુત કરતા ભગવાન આચાર્ય શું કહેવા માંગે છે, એ જો લક્ષ ઉપર ન રહીએ તો બીજું જે કઈ પોતે કલ્પનું હોય એ અંદર એની ટાંગ આવી જાય. કહેવાનું એમાં કહેવા શું માંગે છે એ રહી જાય. તકલીફ એ છે કે અહીંયા શું કહેવા માંગે છે એ વાત રહી જાય. માણસ પછી કહેતા કોઈ મુદ્દાની વાત હોય ત્યારે કોઈ આડો ઓળો ઉપયોગ કરે અથવા આડી ઓળી વાત પૂછી લઈએ તો એને કહેવાય તમે શું કહે છે સાંભળો ભાઈ. એટલે અહીંયા શું કહેવા માંગે છે ભગવાન એ વાતને બરાબર અહીંયા ધ્યાન દેવી, ધ્યાનમાં લેવી જોઈએ. બીજે જયારે એ વાત આવે ત્યારે અહીંયા શું મર્યાદા છે કે ખુલ્લી એના ધ્યાનમાં હોય અને બરાબર એ વાતને વિચાર્યો હોય તો બંનેનું સળંગપણું એને પછી ખ્યાલમાં આવી જાય. નહીં તો બીજી વાત અહીંયા લાગુ કરવા જાય, અહીંયા બીજી બીજામાં આ લાગુ કરવા જાય તો એ કઈ વાતનું ઠેકાણું આવે. એ બીજો વિષય છે. ઉત્પાદ ઉત્પાદના કારણે છે, વ્યયના કારણે છે, ધ્રુવ આવશે જે આગળ બધું આવશે. હા, આ તો સંપૂર્ણ આચાર જેવું શાસ્ત્ર છે. વાતને જાણે કોઈ પડખેથી છણવાની બાકી રાખશે નહીં. પણ અહીંયા શું ચાલે છે પાયો હજી નાખે છે. આ તો નિર્તત્વ પ્રજ્ઞાપન નો પાયો છે. પ્રાણું થી શરૂ કરી છે. આઠ 200 ગાથાઓ, 108 ગાથા છે. 108 પાળાની તારાની માળા હોય છે ને, આ નિર્તત્વ સમ્યક દર્શન નો અધિકાર 108 ગાથા છે. હજુ તો પાયો નાખે છે. પ્રાણું સોવાનું પાયાની વાત કઈ રીતે થાપે છે આચાર્યજી વિષયને જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં, અને વિસ્તાર પછી એનો કેવી રીતે કરશે એ રીતે એને અહીંયા શું કહેવા માંગે છે એમ જિજ્ઞાસાથી લેવું. કહેવાનો મતલબ શું છે કે બીજું કઈ વિચાર્યું હોય કે કલ્પ્યું હોય એને આમાં અથડામણમાં લેવે તો અહીંયા શું કહેવા માંગે છે એ જો રહી જાય તો વાત આખી બીજી રીતે પાટે થઈ જાય. સર્વકાળે ગુણો તથા અનેક પ્રકારના પોતાના પર્યાયો વડે, અનેક ગુણો છે પદાર્થમાં દ્રવ્યમાં, અને દ્રવ્યને પોતપોતાના અનેક પ્રકારના જે પર્યાયો છે, ચેતનને ચેતન, અચેતનને અચેતન, તેમજ ઉત્પાદ વિ ધ્રુવ વડે દ્રવ્યનું જે અસ્તિત્વ છે, ગુણ પર્યાય વડે તેમજ ઉત્પાદ વિ ધ્રુવ વડે દ્રવ્યનું જે અખંડ અસ્તિત્વ છે, એવું અસ્તિત્વ છે, અભેદ અસ્તિત્વ છે, તે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. આવા દ્રવ્ય સ્વભાવનું તો અવલંબન લે એમ કે છે. તું પરના અસ્તિત્વનું અવલંબન ન કર એમ એમ આવી જાય છે. દ્રવ્યનો આ ખરેખર આ સ્વભાવ છે. બહુ સરસ વાત છે. દ્રવ્ય સ્વ સદભાવ હિ સ્વભાવ, દ્રવ્ય સ્વ સદભાવ હિ સ્વભાવ, દ્રવ્ય નો સદભાવ કે સ્વભાવ છે? સ્વભાવ કેવો છે ને? તો કે સદભાવ કે સ્વભાવ છે, એનું જે નિજ સ્વરૂપ અસ્તિત્વ છે તે તેનો સ્વભાવ છે. આમ સ્વરૂપ અસ્તિત્વ રહેલું છે, પોતાના સ્વરૂપ અસ્તિત્વ ને ન અવલંબે તો કોઈ રીતે એને દ્રવ્યગુણ પર્યાય નું જ્ઞાન થાય એ વાત નથી. એ સ્વરૂપ અસ્તિત્વ કહો કે સ્વભાવ ને ન અવલંબે, કેમ કે અસ્તિત્વ તે સ્વભાવ છે એમ કીધું છે. ઉપાયાથી વાત લીધી છે, અસ્તિત્વ તે સ્વભાવ છે. સ્વભાવ ઈ સ્વભાવ ઘી માંથી કહ્યું છે. ખરેખર ઘી એટલે ખરેખર ટીકામાં પહેલું વાક્ય છે, અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. પછી અહીંથી મેળવતા જાઓ, હોવા પણ ક્યાં આવીએ છીએ? વિકલ્પમાં હોવા પણ છે, રાગમાં હોવા પણ છે, કે રાગનો વિષય શરીર આદિ પરિવાર આદિ જે કાંઈ સંયોગમાં છે એમાં હોવા પણ છે. કેમ કે અસ્તિત્વ ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે. અસ્તિત્વમ હી કીલ દ્રવ્ય સ્વ સ્વભાવ, હી અને કીલ બે શબ્દ લીધો છે. અસ્તિત્વમ હી કીલ એટલે ખરેખર દ્રવ્યનો સ્વભાવ છે, ખરેખર ઉપર વજન લેવા માટે બે શબ્દ વાપરા છે. અસ્તિત્વમ હી કીલ દ્રવ્ય સ્વભાવ, અસ્તિત્વ જ દ્રવ્યનો ખરેખર સ્વભાવ છે.